நமோ நுவே சௌரி அந்தானம் நமோ நுவே சௌசிதானம் நமோ நுவே சௌ ஆயிரியானம் நமோ நுவே சௌ ஜாயானம் நமோ நுவே சௌ திரிகாலவர்த்தி சாவணம் ஓம்காரம் எங்கு சயோபித்தம் ஜாயந்தி யோகினம் காமதம் மோஷதம் செய்வோம்காராய் நமோ நம மங்கனம் மகவாமயோ மகிழம் கௌதமோ மங்களன் குன்கொண்டாரி உஜேந்திரம் போசு மங்களன் நமாசுமரி சாராய் சுவானம் பூத்தியாசாஸ்தி சுவாய் பவாய சர்வாசனே ஓபணி வச்சனா மரச்சே சார்சன அடாசியா பிரஷ்னம் அச்சில்லா பிரஷ்னம் வச்சு தோடா அனந்த காலனா துக்கியாராமே பிரஷ்னே அனந்த காலனா துக்கியாராமே அமாரும் ஆ துக்கே மட்டே உத்தர் விநாயக் சும் ठिकाल विनायक छौ हूं विनायक छौ बे बार विशेष जी छठी गाथा में छे ने कि नवी हो ये पमत को न पमत को जान गो दूजो भाव विनायक भाव से न्यायक भाव विवाह थी जुदो हूं विनायक छौ પછી પહેલો અસ્થિ સ્થિત કરી પછી વિભાવ શુભ શુભ ભાવ વિભાવથી જુદો હું છું જ્યાં એક છું એ જ્ઞાય તો ચાર ભાવ પણ વિભાવ છે વિશેષ ભાવ છે ને ચાર ભાવ પણ એ ખટકે છે એવું આવ્યું છે ને અંદર કે ચાર વિભાવ ભાવ કેમ કહેવાય ને વિશેષ ભાવ છે સામાન્ય જે જ્ઞાયક ભાવ ટીકાવ એક રૂપ જે જ્ઞાયક છે સામાન્ય છે અને આ ઉદય ઉપસમ સૂક્ષ્મ ક્ષાયક ચાર પર્યાય તે વિભાવ વિશેષ ભાવ છે ખરેખર તો એ વિશેષ વિભાવથી પણ આત્મજ્ઞાયક જુદો છે એની સારું હમણાં ખટક્યું છે કોકને બધાને નૈમિતનું કે આમ કેમ કહ્યું ભાઈ એક રૂપ ચૈતન સ્વભાવ જે જ્ઞાયક સામાન્ય જે ધ્રુવ એની અપેક્ષા એ ચાર ભાવ વિશેષ છે વિભાવ છે એ વિભાવ ભાવ ટીકાવ જ્ઞાયક ભાવમાં નથી એ તો એક તળીમાં આવ્યું છે નહીં એક તળી ગાથા નિયમ સાથે એને ખટક્યું છે કે ચાર ભાવને ચાર ભાવથી મોક્ષ ન થાય ત્યારે પરિણામિક ભાવથી મોક્ષ ન થાય તો મોક્ષ થવાની શક્તિ કોણ ચીજ રહી એમ પૂછે બાપુ ચારને આશ્રય ન થાય અરે પર્યાયને આશ્રય દ્રવ્ય દ્રષ્ટિ વિના પર્યાયને આશ્રય ન થાય ક્ષાય તો ક્ષાય શંકિત હો પણ એ ભાવ પણ વિભાવ વિશેષ એમ વિભાવ એટલે વિશેષ ભાવ એમ વિકાર ભાવ એમ નહીં આ એ વિભાવ ભાવ વિભાવથી જુદો હું વિનાયક છું. હા જો કે અહીં તો સામાન્ય પણ પાપના વિભાવથી જુદો છે કે છે, પણ ખરેખર તો એકલો વિનાયક સ્વભાવ, ધ્રુવ નિત્ય સ્વભાવ, એ તો વિભાવની પર્યાયથી પણ જુદો છે. આમ એને વારંવાર અંતર રટણ કરવું. જેની વાત છે ભાઈ, એ રસ્તે જવાથી હું જ્ઞાયક છું એટલે જાણનાર છું એટલે પર્યાય વાવો એમ નહીં, શીખાવો. એ તો આવે છે ને, જ્ઞાયક છે માટે એમ કે પરને જાણે છે એમું એમાં પ્રસિદ્ધિ છે એમ નથી. એ તો પોતાની પર્યાયને જાણે છે, એ વ્યવહાર છે. એકલો જ્ઞાયક ભાવ વસ્તુ છે તે વિભાવ ભાવથી જુદો છું. એ રસ્તે જવાથી આ રીતને પંથે પડવાથી દુઃખ ટળશે. કેમ કે સુખ પંથ જ્યાં જ્ઞાયક છું એ સુખ પંથ છે. આ જ્ઞાયક છું એવી જે પ્રણતિ પ્રતિ થાય છે, જ્ઞાયક તો જ્ઞાયક છે પણ જ્ઞાયક છું એવી જે જ્ઞાનમાં જાણવાની પર્યાયને પ્રતીત થાય છે એ સુખરૂપ છે. સમજાણું કઈ, જ્ઞાયક છું એ તો એથી જ્ઞાયક છું, એ જ્ઞાયક છું, એ જ્ઞાયક છું, એમાં જ્ઞાયક છું એવું ધ્રુવ પણ એકનું ન આવે, પર્યાય આવે એમ કહે છે કે હું જ્ઞાયક છું. જેની વાત છે ભાઈ, આ મુદ્દાની રકમની વાત છે. તો આખા જૈન દર્શનનો પ્રાણ છે 11મી ગાથા, ભૂયત્થો સીધો, એ ભૂતાર્થ કહો કે જ્ઞાયક કહો, પરમ પરિણામિક સ્વભાવ ભાવ એવો જ્ઞાયક. પરિણામિક ભાવ ન કહેતા કેમ કે પરિણામિક ભાવ તો પરમાણુમાં પણ પરિણામિક ભાવ છે, પણ આ પરિણામિક સહજ જ્ઞાયક ભાવ જ્ઞાનની પ્રધાનતાથી એને જ્ઞાયક ભાવ આવ્યો છે. તો અનંત ગુણનો પિંડ એવો હું જ્ઞાયક છું એ વિભાવથી જુદો છું, એ રસ્તે જવાથી દુઃખ ટળશે, આવો છે મારે બાપા. હા હા અત્યારે તો આ બધું એવું ગડબડ થઈ ગયું બધી. હા ભક્તિ કરવી ને જાત્રા કરવી ને વાંચન કરવું ને સાંભળવું ને એવા બધા એનાથી. ભગવાન એક સમયમાં પૂરણ જ્ઞાયક ભાવ છું એવી જે પ્રતીતિ એ તો પર્યાય છે. જ્ઞાયક છું હું જ્ઞાયક છું એ તો પર્યાય છે, હું જ્ઞાયક છું એવી પ્રતીતિ, પણ છે કોની હું જ્ઞાયક દેખાઉં છું તેની. જ્ઞાયક છું એ ધ્રુવમાં જ્ઞાયક છું એવું ન આવે, જ્ઞાયક ધ્રુવ છે, પણ હું જ્ઞાયક છું એવું ધ્રુવમાં ન પ્રતીતમાં આવે. સમજાણું કઈ? એ રસ્તો કીધો ને પંથ કીધો, પર્યાય કીધી, હું જ્ઞાયક છું એવી જે રસ્તો પંથ પર્યાય, એ રસ્તે જવાથી દુઃખ ટળશે અને સુખની ઘડી આવશે, આનંદનો કાળ આવશે. આ એમ કે છે, આવી વાત છે. આંકડું માણસને આંકડું પડે તો માર્ગ તો આ છે. રાખ ક્રિયાકાંડ કરીને રાખ વાંચન કરીને રાખ શાસ્ત્ર બનાવે, એ બધા વિકલ્પો છે. આય તો હું પિકાળ જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થતા તે પંથે પીડ્યો ત્યાં દુઃખ ટળશે અને સુખ થશે. તત્કાળ પણ કીધું જ્ઞાયક છું એવી પ્રતીતિ થઈ તે કાળે જ અને સુખ પર્યાયમાં આવે છે. હું જ્ઞાયક છું એવું સુખ રૂપ ત્રિકાળ છું એવી જ્ઞાનની પર્યાય જાણે તે પર્યાયમાં આનંદ સાથે આવે. હું જ્ઞાયક છું એવી પર્યાયમાં અનંતા ગુણની પ્રગટ વ્યક્ત પર્યાય આવે. ભાઈ આ તો સચ્ચ સિદ્ધાંત છે. અને દુઃખ ટળશે, આનંદની ઘડી આવશે. એ દુઃખ ટળે અને આનંદ મળશે જ તને. કેમ કે આનંદનો સાગર ભગવાન આત્મા એ જ્ઞાયક જ્ઞાનની પ્રધાનતાથી વાત લીધી છે. બાકી આનંદનો સાગર ભગવાન છે એ ત્રિકાળી ધ્રુવ છે. હું જાણું એ આનંદ સ્વરૂપ ત્રિકાળી આનંદ રૂપ ત્રિકાળી આનંદ રૂપ એ હું એવી જ્ઞાનની પર્યાયમાં જાણવું અને પ્રતીતિ થવી તેમાં આનંદ ગુણની વ્યક્તતા પ્રગટ પર્યાય તે પણ ષટકારકના પ્રણમનથી પ્રણમિત પર્યાય ઉભી થાય છે. સમજાય છે કાંઈ? ફક્ત એનું લક્ષ જાય છે ત્યાં, પણ તે પર્યાય જે છે તેને લક્ષ્ય આ છું એવી જે પર્યાય પ્રગટ થાય છે, એ પર્યાય પણ ષટકારકના પ્રેરણમંથી ઉત્પન્ન થાય છે. લક્ષ ભલે એનું છે જ્ઞાય. આવો સમ્યક દર્શનનો પંથ એ સુખનો પંથ છે એમ કે છે. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રૂચિ છૂટે. ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ એને પોહાય, રૂચિમાં પોષાય, રૂચિ થાય. રૂચિ છે, પોહાય છે, એ તો પર્યાય છે, પણ પોહાય છે આખી ટીકાળી ચીજ. જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રૂચિ છૂટે એ તો સમય એક જ છે. સમજાવું છે કે રીતે જ્ઞાયકની બાપુ જ્ઞાયક શબ્દ છે ભલે, પણ એનો જ્ઞાયક શબ્દ છે એ તો વાચક છે. પણ એનો જે વાચ છે અતિકાળી જ્ઞાયકા એની પ્રતીતિ થતા અને વિભાવની રૂચિ છૂટે. શુભ શુભ ભાવ એની રૂચિ છૂટે, જ્ઞાયક ભાવની રૂચિ થતા એમ છે ને, જ્ઞાયકની પ્રતીતિ થાય અને વિભાવની રૂચિ છૂટે એવા પ્રયત્નની પાછળ, એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે. રાગની એકતા તૂટશે, આત્મા ન્યાયક ચિદાનંદ સ્વરૂપ એવી ટીકાળી વસ્તુની રૂચિ થતા વિભાવ છૂટતા. ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ ભગવાન આત્મા એક સમયમાં ત્રિકાળી જ્ઞાયક એની દ્રષ્ટિ રૂચિ થતા વિભાવની રૂચિ છૂટતા એવા પ્રયત્નની પાછળ વિકલ્પ તૂટશે. ચિદાનંદ ભગવાન અખંડ આનંદ કંદ પ્રભુ એની રૂચિ થતા અને પુણ્યને પાપના વિભાવ ભાવની રૂચિ છૂટતા એના પ્રયત્નથી વિકલ્પ તૂટશે. એકતા સ્વભાવની થતા વિકલ્પ નામ રાગની એકતા તૂટશે. આવી વાત છે. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં આ સ્થિતિ છે. પ્રથમ સમ્યક દર્શન ધર્મની પહેલી સિદ્ધિ એ જ્ઞાયક સ્વરૂપ ભગવાન આત્મા એની રૂચિ થતા અને વિભાવની રૂચિ છૂટતા વિકલ્પ તૂટી જશે. રાગની એકતા જે અનાદિની છે એ છૂટી જશે. અને સુખની ઘડી આવશે. ઘડી આવતું તમે ઘડી આવી છે, સુખની ઘડી આવશે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદને જ્ઞાયકનો પિંડ પ્રભુ છે એવી અંતરની દ્રષ્ટિ થતા વિકલ્પ રાગની એકતા તૂટશે અને સ્વભાવની શાંતિની કાળ ઘડી પ્રગટ થશે. જેની વાત છે ભાઈ, એ બહારની કોઈ પ્રવૃત્તિ ક્રિયાકાંડથી કયા મળે એવું નથી. ક્રિયાકાંડ છે એ તો પુણપાપના ભાવ છે. એનાથી ભગવાન આત્મા જ્ઞાયક ચૈતન્ય મૂર્તિ ભિન્ન છે તેનું ભાન થતા આનંદનો કાવ આવશે કે છે, તને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. સમ્યક દર્શન થતા જ્ઞાયક સ્વરૂપની દ્રષ્ટિ રૂચિ થતા પુણપાપના વિકલ્પની એકતા તૂટતા તને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવશે. એ આનંદનો કાવ આવશે, ઘડી આવશે તને એમ કહે છે. આવી વાત છે, જેની વાત છે બાપુ, અનંત કાળે એને કર્યું નથી કોઈ. બહારની પ્રવૃત્તિમાં માન્યું છે બધું, જાણે આનાથી થશે નાનાથી થશે, પણ પ્રવૃત્તિનો જે વિકલ્પ છે એ રાગ છે, દુઃખ છે. એનાથી નિવૃત્ત સ્વરૂપ ભગવાન આત્મા છે. એની અંતરની દ્રષ્ટિ રૂચિ કરતા તને જ્ઞાયક છું એમ ભલે પહેલા ઉપલબ્ધપણે કહે કે છે ને, હું જ્ઞાયક છું, જાણનાર છું, જ્ઞાતા છું, એવો પહેલે ઉપલબ્ધપણે પણ આમ કહે. હા 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 હા, આ દુઃખથી છૂટવાનો રસ્તો આ છે. હું જ્ઞાયક છું એમ ભલે પહેલા ઉપલબ્ધપણે કહે, કેટલીક અંદરમાં હજી પેશી ન ગયો હોય છે, વિકલ્પના ભૂમિકામાં આ જ્ઞાયક છો એવો ઉપલબ્ધપણે પણ પહેલું કહે છે. એમ ભલે પહેલા ઉપલબ્ધ કરે, પછી ઊંડાણથી કરે. ઊંડાણ એટલે એક સમયની પર્યાયમાં પાછળ ભગવાન અંદર અંતરાત્મા સારો પડ્યો છે પ્રભુ, એક સમયની પર્યાયની ઊંડે અંદર. ઊંડાણ એ કે છે એ પર્યાયની દ્રષ્ટિ છોડી, વર્તમાન પર્યાયને પર ઉપરના લક્ષણને છોડી, અને એ પર્યાયને ઊંડે એટલે એનું જે ધ્રુવ છે ત્યાં લઈ જા. આવી વાત છે. એમ ભલે પછી ઊંડાણથી કર, એટલે વિનાયક સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ, એને પહેલા ઉપલબ્ધથી એટલે કે વિકલ્પના આશ્રે આ જ્ઞાયક છે જ્ઞાયક છે એમ જાય એ બાજુ, પછી અંદરમાં ઊંડાણમાં વિકલ્પને તોડીને અંદર જા. આ સમ્યક દર્શન પામવાની રીત છે, પ્રથમ ધર્મ. અને સમ્યક દર્શન વિના ચારી તમને વ્રત તપ કોઈ હાચા હોય નહીં. એવો જે ભગવાન આત્મા, એને ઊંડાણથી કર પણ ગમે તેમ કરીને, ગમે તેમ કરીને પહેલા એ રસ્તે જા. વિનાયક સ્વરૂપ ભગવાન પરમાનંદ પણ એમ બિરાજમાન છે, એ રસ્તે વર્તમાન પર્યાય ને રાગ ને રસ્તે અનાદિથી છો, ચાહે તો દયાદાન વ્રતનો વિકલ્પ હો પણ એ રાગ છે વિકાર છે, એને રસ્તે તો અનાદિથી છો. હવે એના તરફથી ખસી અને ઊંડાણમાં, એટલે પર્યાયને ઊંડાણમાં, વર્તમાન જે પર્યાય છે તેને ઊંડાણ એટલે ધ્રુવમાં ઊંડાણમાં લઈ જા. આવ્યું માર્ગ છે, 11મી ગાથાની શૈલી છે. ગમે તેમ કરીને એ રસ્તે જા, અંતર ચૈતન ભગવાન પૂર્ણાનંદ પ્રભુ બિરાજે છે. ઘટઘટ યંતર જીન વસે અને ઘટઘટ યંતર જૈન, મત મદિરા કે પાનસો મતવાલા સમજેન. ઘટઘટ યંતર જીન વસે, અંદર ઘટઘટમાં જીન પ્રભુ વિતરાગ સ્વરૂપે બિરાજમાન આત્મા છે. દ્રેલ સ્વરૂપે, વસ્તુ સ્વરૂપે, ઘટઘટમાં જીન સ્વરૂપ જ એનું છે. એના ઉપર જા, જીન સ્વરૂપ ઉપર દ્રષ્ટિ કર, તો અજૈન એવું જે વિતર વિભાવ ભાવ તેની એકતા તૂટશે અને તને આનંદ થશે. આહા. ತತ್ವ ಜೈನ್ ಥೈಸ್. ಘಟ್ ಘಟ ಯಂತರ್ ಜೀನವಸೇನ ಘಟ್ ಘಟ ಯಂತರ್ ಜೈನ್ ಮತ ಮದಿವರಾಕೆ ಪಾನಸೋ ಮತ ವಾಲಾ ಸಮಜೆ ನ ಪೂತಾನ ಅಭಿಪ್ರಾಯ ನ ಜೋರ್ ವಾಲಾ ರಾಗ ಥಿ ಲಾಭ ಥಾಯ್ ಪುನ್ ಥಿ ಲಾಭ ಥಾಯ್ ಶುಭ ಭಾವ ಥಿ ಲಾಭ ಥಾಯ್ ಎವ ಜಿ ಮತ ವಾಲೋ ಅಭಿಪ್ರಾಯ ಏನೆ ಆ ನೈ ಬೇ કે છે ગમે તેમ કરીને એ રસ્તે જા શુભાશુભ ભાવથી જુદા શુભ ને અશુભ ભાવ બે આહા એનાથી ભગવાન આત્મા અંદર જુદો છે અહીં તો શુભ ભાવ કરતા કરતા ખુશી એમ કે શુભ ભાવ એ સારો છે શુભ ભાવથી શુદ્ધતા થશે એવી દ્રષ્ટિ અનાદિની શુભાશુભ ભાવ શુભ ને અશુભ જે ભાવ છે વિકારી એનાથી જુદો જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને અંદર જાણક સ્વભાવ ભગવાન જ્ઞાયક એ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને ભાષા તો હાદી છે પણ હવે વસ્તુ કે અણભ્યાસ અનાદિની વસ્તુની દ્રષ્ટિની ખબર નથી શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકનો જાણક સ્વભાવ જે છે એ જાણક સ્વભાવ પણે જાણક સ્વભાવ નો જાણક સ્વભાવ પણે અભ્યાસ કર જો આ અભ્યાસ શાસ્ત્રાભ્યાસ કર કે એમ નથી બાય દ્રષ્ટિ જે પર્યાયની બાય ઉપર રક્ષે એને ઊંડાણમાં એટલે પર્યાયની અંદરમાં ધ્રુવ તત્વ પીણું પરમાત્મ તત્વ આખું છે આત્મતત્વ એ આખું છે એ પર્યાયને આત્મતત્વમાં વાય એમાં અભ્યાસ કર જ્ઞાયક ભાવ તરફ શુભાશુભ ભાવથી જુદો એનો અભ્યાસ કર જેવા મોક્ષના માર્ગની ઉત્પત્તિનું આ કારણ ખૂબ વ્યવહાર કરે ને ભક્તિ કરે ને જાત્રા કરે મટ્યા થાય એમ નથી કે ભાઈ શાસ્ત્રનું બહુ જ્ઞાન કરે તો આ થાય એ નથી શાસ્ત્ર જ્ઞાન એ પરજ્ઞેય છે એમાં પરજ્ઞેયમાં નિમગ્ન છે તે સ્વર તરફ નહીં ઢળી શકે એવી વાત છે ભાઈ શુભાશુભ ભાવથી જુદા જ્ઞાયકનો જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરીને જ્ઞાયકની પ્રતીતિ દઢ કરવી જ્ઞાયકનો જાણક સ્વભાવ સ્વરૂપનો જાણક સ્વભાવ વળી અભ્યાસ કરતા જ્ઞાયકની પ્રતીતિ દ્રઢ કરવી પહેલામાં પહેલું આ છે અંદર જ્ઞાયક 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 એના તરફ વલણ કરવું Eu não sei. વિનાયકની પ્રતીતિ દ્રઢ કરવી, વિનાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો, વિશેષ કહ્યું એ વિનાયક પ્રભુ છે જેમ ભોંયામાં જતા ભગવાનના દર્શન થાય એમ પર્યાયને અંદર ભોંયરામાં ધ્રુવમાં વિનાયકમાં લઈ જતા એ વિનાયકના દર્શન થાય. આવી વાત એટલી માણસને એકાંત લાગે, આ વાયરનું ધમાધમ જોવું, આમ ભક્તિ જાત્રા જાણે એમાંથી કલ્યાણ થઈ જશે. ઊંડાણથી જ્ઞાયકને પ્રાપ્ત કરવો, પર્યાયને અંદરમાં વાળીને જ્ઞાયકને પ્રાપ્ત કરવો, વર્તમાન પર્યાયને બહાર તરફ ઝૂકતી તેને તે પર્યાય નહીં પણ પર્યાયને અંતરમાં વાવતા, એ તો જ્ઞાયકને ઉડાણથી પ્રાપ્ત કરો તે સાદિયાનંદ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. સાદી અનંત અનંત આનંદ એવી જે મુક્ત દિશા તેને પ્રાપ્ત કરવાનો આ ઉપાય છે. બહારની પ્રવૃત્તિથી ખસી જા અને અંદરમાં પ્રવૃત્તિ પર્યાયને અંદરમાં લઈ જા. તેજ સાદી આનંદ સુખ પ્રાપ્ત એટલે મોક્ષ. વિનાયકને ઊંડાણથી પ્રાપ્ત કરવો તેજ સાદી આનંદ, કારણ કે અનંત આનંદની ઉત્પત્તિ થાય છે એટલે સાદી છે. અનંત આનંદ સ્વરૂપ છે આત્મા, એ અનાદિ છે. અનંત આનંદ સ્વરૂપ છે એ અનાદિ છે, પણ અનાદિમાંથી અનંત આનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી એ સાદી છે, આદિ છે. સાદી સ આદિ એટલે આદિ છે, આદિ સહિત છે. તે સાદી આનંદ સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય છે. કેમ કે આત્મા સુખનું ધામ છે, પોતે આનંદનું ધામ છે અંદર. એને આશરે જતા સાદી અનંત અનંત સુખની પ્રાપ્તિ થશે. આત્મા અનાદિ આનંદનું ધામ છે, એ અનાદિ અનંત આનંદનું એક ક્ષેત્ર છે, સ્થાન છે. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનું ધામ, સ્થાન આમ ઠેકાણું એ છે. તેનાથી સુખ મળશે. કેમ કે અનંત આનંદનો ધામ છે. જ્ઞાયક કયો હતો ને, તે જ્ઞાયકને હારી પછી આનંદ લીધો. જ્ઞાન એક અને બે મૂળ આચાર બે જ વાતને ઘણે કાપે છે, જ્ઞાન ને આનંદ, જ્ઞાન ને આનંદ, જ્ઞાન ને આનંદ. એટલે જ્ઞાયક છે તે પોતે અનંત આનંદનો ધામ છે એમ કહ્યું. તે આનંદના ધામમાં એકાગ્ર થવાથી સાદિયાનું સુખ મળશે, કેમ કે આત્મા આનંદનું ધામ છે, તેમાંથી આનંદ મળશે. રાગ માંથી નહીં મળે ને પર્યાય માંથી નહીં મળે એમ કે છે. આખું ધામ છે, અતિન્દ્રિય આનંદનું ધામ છે, એમાંથી અતિન્દ્રિય આનંદ મળશે. મોક્ષનો માર્ગ છે એ તો પર્યાય છે, આ વસ્તુ છે તો અનંત આનંદનું ધામ છે, દ્રવ્ય છે, વસ્તુ છે, એમાંથી સુખ મળશે. લેવા પ્રશ્નનો ઉત્તર. અનંતકાળના દુખિયારા અમે, અમારું આ દુઃખ કેમ મટે, એનો આ ઉત્તર. બીજો પ્રશ્ન, પ્રશ્ન છે હવે છેલ્લા. પ્રશ્ન, જિજ્ઞાસુને ચોવીસે કલાક આત્માના વિચાર ચાલે? પ્રશ્ન છે. તમે તો જ્ઞાય 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 ક્યાં કરો છો, તે શું ચોવીસે કલાકે જિજ્ઞાસુ ને પ્રગટ થયું છે ને તો કાયમ જ્ઞાયિક પણ પરમે છે. પણ જિજ્ઞાસુ ને એમ પ્રશ્ન છે ને, જેને જિજ્ઞાસા છે આત્માની એને ચોવીસે કલાક આત્માના વિચાર ચાલે એમ પ્રશ્ન છે. ઉત્તર, જિજ્ઞાસુ છે, પામેલો નથી, એ તો આત્માર્થી એટલી એની જિજ્ઞાસા છે એટલે આત્માર્થી કહેવાય ને, પણ આત્માર્થી માં આત્મા પ્રગટ્યો નથી એને. જિજ્ઞાસા છે સતની, સતને પામવાની જેને જિજ્ઞાસા, ઈચ્છા, વિલાસા, ભાવ, એને વિચારો ચોવીસે કલાક ન ચાલે, પણ આત્માની ખટક, અખંડ જ્ઞાયક સ્વરૂપની ખટક અંદર 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 વલણની અંદર ભાવના, વલણની ભાવના ખટક રહ્યા કરે છે એમ કે છે. લગ્ની આત્માની ખટક, આત્માની લગ્ની, એની રૂચિ, વિશેષ શબ્દ કે આત્માની ખટક, આત્માની લગ્ની, એની રૂચિ, એની તકશ રહ્યા કરે. ગમે તેટલા કામમાં હોય પણ એનું નામ ભૂલી જાય, નામ તો એને રગડમાં થઈ ગયું છે, જેને રાતમાં ઊંઘમાં એને કઈક થવા, હા એમ એને ખટક રહેવી જોઈએ કે આત્મા જ્ઞાયક ચિદાનંદ રૂપ, એની ખટક, ગુજરાતી સાદી ભાષા છે, એની લગ્ની, लागी लगन हमारी जिनरा सुजस सुनो में जिनरा जे मु स्वरूप आत्मा नु जहां भी हूं ये जिनराज स्वरूप से जिन स्वरूप से लागी लगन हमारी जिनरा सुजस सुनो में काऊ के कहे कबहू न छूटे लोक लाज सब डारी जैसे अमली अमल करत समय जैसे अमली अमल करत समय लाग रही खुमारी एम आत्मा नी खुमारी नी खटक रिया करके खटक लगनी रुचि दखल रिया करे मारे आत्मा ने मारे आत्मा नु करवू छे मारे आत्मा नु करू मारो विनायक प्रभु एनु मारे काम छे एवी एने खटक वारंवार रही दिया बीजा नु करवू छे बीजा मां बाहर पड़वू छे ये वात भूली जाए मारे तो मारा आत्मा नु करवू छे मारे आत्मा ने ओळखो मारे मारा आत्मा नु करवू छे अने मारे आत्मा ने ओळखो छे मारे तो आ काम छे भगवान ज्ञायक स्वरूप ने ओळखो छे एवी एने कटक ने तखश પુણ્ય થાય ને સ્વર્ગમાં જાઉં ને ભગવાન પાસે જઈશ ને એ વાત નથી આ ભગવાન આત્મા છે એની ધખશ એવી લાગે કે મારે તો આત્માનું મારું કરવું છે મારું મારે કરવું છે મારે આત્માને ઓળખવો છે એ બી જિજ્ઞાસા વાળાને કટક વારું મારે એમ લક્ષ આત્મા તરફ એમ લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે ટૂંકું કહી નાખી મારે મારા આત્માનું કર્મ છે મારે મારા આત્માને ઓળખો છે એવી તખશ લક્ષ આત્મા તરફ વારંવાર વળ્યા કરે એ જિજ્ઞાસુનું કર્તવ્ય છે નિકટની વાત અહીં તો નહીં અહીં તો કીધું ને પાંચમી ગાથામાં જદી દાયે જ પ્રમાણમ હે શ્રોતા હે અપ્રતિબુદ્ધ શ્રોતા પંચમારાના સંત પંચમારાના અપ્રતિબુદ્ધ શ્રોતાને કહે છે હે શ્રોતા હું જો કહું તો પ્રમાણ કરજે એવી શૈલી લીધી છે હું જે પરથી ભિન્ન કહીશ સ્વથી એકત્વ ને પરથી ભિન્ન યતમ વિહતમ દાયિંગ અપણો સ્વૈવ્યાન યતમ વિહતમ એ રાગના વિકલ્પથી ભિન્ન અને સ્વભાવની એકતાથી હું વાત કરીશ એટલું લીધું પહેલું પણ જદીદાએ જો કહેવામાં આવ્યું અને તેને સાંભળવામાં આવ્યું બે બોલું તંગ એતમ વિયતમ દાહી આપણું સહયણ મારા વૈભવથી કહીશ પણ કહીશ એટલું રાખીને પાછું કે જદી દેખાડું તો આવ્યું જો દેખાડવામાં તો આ એ પ્રવાજો કહેવામાં આવ્યો જદી દાહેજ જો આત્માને રાગથી ભિન્નને સ્વભાવથી એકતા દેખાડું તો દેખાડીશ પેલું કહ્યું પણ દેખાડીશ કહેતા દેખાડું તો હવે પછી હા હા વાણી નીકળવાનો પ્રસંગને દેખાડીશ તો હા પ્રમાણ કરજી ભાઈ અનુભવથી પ્રમાણ કરજી એમ કીધું પંચમહાળાના સંત પંચમહાળાના પ્રતિબુદ્ધ શ્રોતાને પણ આમ કહે છે એટલી તારી તૈયારી હું જોઉં છું કે છે આ જો મેં આત્મા તને કહ્યો કે રાગના વિકલ્પથી જુદો પ્રભુ અને પૂર્ણાનંદના સ્વભાવથી પોતે એકત્વ છે એવી વાત જો તને દેખાડું પ્રભુ તું પ્રમાણ કરજે અનુભવ કરીને પ્રમાણ કરજે હા પાડીને એક મેથી નહીં અટકી છે આ શૈલી તો જુઓ સમય સાથ ન્યાય એમ કહ્યું કેવળીની સ્તુતિ એટલે કે મારી સ્તુતિ તારી સ્તુતિ કેવળી સ્તુતિ એમ કીધું કેવળ ભગવાન એકલો આત્મા એની અંદરમાં સ્વદ્રવ્યમાં પકડ એકાંત બને સમ્યક એકાંતથી તને અનેકાંતનું સાચું જ્ઞાન થશે એવો ભગવાન આત્મા પૂરણ સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં આવ્યો એકાંત નહીં થઈ એક નહીં થઈ તેથી તને પર્યાયનું જ્ઞાન પણ સાચું થશે આ થતા પર્યાયનું જ્ઞાન અને કામ સાચું થશે અને તેથી તું પ્રમાણ કરજે શું એ વાણી દરિયો ઉછળ્યો છે એમ લક્ષ આત્મા તરફ વારંવાર વર્યા કરે જિજ્ઞાસુને આમ કરવું એમ કહેવામાં આવે છે જિજ્ઞાસુએ તમારી પહેલી ભક્તિ કરવી નથી જિજ્ઞાસુએ તો આ આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો આત્માનું માયો તો આત્માનું કામ છે બાકી કાંઈ કામ નથી એ ભલા ભણો એ ક્લાસ આત્મા ભગવાન અંદર છે ત્યાં જા આનંદ ગુણનો પિંડ પ્રભુ છે એ ક્લાસમાં જા વ્યવહારની વાત મારે ધરાવે પરમાર્થ તો આ છે બે પ્રશ્નો થયા ત્રીજો પ્રશ્ન મોક્ષ એ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળો મુદ્દાના પ્રશ્ન છે મુમુક્ષુ એ પેલા જિજ્ઞાસુ જેને આત્માના મોક્ષની અભિલાષા છે એને આ મુમુક્ષુ કહે છે. એવા મુમુક્ષુ એ શાસ્ત્રનો અભ્યાસ વિશેષ રાખવો કે ચિંતનમાં સમય વિશેષ ગાળવો? ઉત્તર, સામાન્ય અપેક્ષા એ તો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. આવો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય. સામાન્ય અપેક્ષા એ તો શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય, ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. પાછું આમ રાખ્યું કે ચિંતન પણ શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય, શાસ્ત્રાભ્યાસ ચિંતન સહિત હોય અને ચિંતન શાસ્ત્રાભ્યાસ પૂર્વક હોય. વિશેષ અપેક્ષા એ સામાન્ય અપેક્ષા હતી. વિશેષ અપેક્ષા એ પોતાની પરિણતિ જેમાં અટકતી હોય. પોતાની વર્તમાન દશા જેમાં અટકતી હોય અને પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય. જોયું? પોતાને જેનાથી વિશેષ લાભ થતો જણાય તે કરવું. જો શાસ્ત્રાભ્યાસ કરતા પોતાનો નિર્ણય દ્રઢ થતો હોય, વાત તો આ કરવું છે કે શાસ્ત્રાભ્યાસમાં પણ દ્રઢ નિર્ણય થતો હોય. વિશેષ લાભ થતો હોય, નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો એનાથી, તો એવો પ્રયોજન ભૂત જરૂરિયાત વાળા શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો. મુનિને પણ ધ્યાન અને સ્વાધ્યાય બે જ કાર્ય કરશે ને. ધ્યાનમાં રહેવું ને ન રહી શકે તો શાસ્ત્રાભ્યાસ કરવો, સ્વાધ્યાય એ વિકલ્પ છે. વિશેષ લાભ થતો હોય તો એવો પ્રયોજન ભૂત શાસ્ત્રાભ્યાસ વિશેષ કરવો, અને જો ચિંતનથી નિર્ણયમાં દ્રઢ થતી હોય. જોયું? શાસ્ત્રાભ્યાસ કરતા પોતાનો નિર્ણય દ્રઢ થતો હોય, વિશેષ લાભ થતો હોય તો એવો પ્રયોજન ભૂત વિશેષ કરવો, અને ચિંતનથી નિર્ણયમાં દ્રઢતા થતી હોય. ચિંતનથી નિર્ણયમાં દ્રઢ થતી હોય, વિશેષ લાભ થતો હોય, બે વાત લીધી ને, ઓલા માર લીધી છે, તો એ હું પ્રયોજન ભૂ ચિંતન વિશેષ કરવું. સ્વસન્મુખનું ચિંતન વિશેષ કરવું. આવી વાત છે, બહુ સાર આવી ગયો છે. પુસ્તકમાં પહેલેથી છેઠ સુધીની બધી વાત ઘણી પૂરી ને સાદી ભાષા એ સહેજે સહેજે આવી રહી છે. વિશેષ એવું પ્રયોજનભૂત ચિંતન વિશેષ કરવું, તેનું પ્રયોજનભૂત શાસ્ત્રાભ્યાસ ચિંતન કરવું, ચિંતન અહીં એકલું ચિંતન વિશેષ કરવું, પોતાની પરિણતિને લાભ થાય તેમ કરવું. બાપુ આ અંતરના સ્વભાવની લાભ પ્રાપ્ત થાય, સ્વભાવ એ મુખ્ય રાખવું. હું શાસ્ત્ર અભ્યાસ કરું તો મને બહુ આવડે અને પ્રશ્ન ઉત્તર દેતા આવડે ને એ વાત ભૂલી જતા. તારા આત્મા માટે જો શાસ્ત્રાભ્યાસ નિર્ણય થતો એ કર અને ચિંતનથી થતો હતો એ કર. આખરી વાત ભાઈ, ચૈતન પરણતી આત્માના પોતાની પરણતીને લાભ થાય તેમ કરવું, પોતાની ચૈતન પરણતી આત્માને ઓળખે. જે ચૈતન્ય વર્તમાન પર્યાય આત્માને ઓળખે, પર્યાય આત્માને ઓળખે. જે વર્તમાન પર્યાય આત્માને ઓળખે એ જ ધ્યેય હોવું જોઈએ. શાસ્ત્રાભ્યાસમાં કે ચિંતનમાં પણ આ ધ્યેય હોવું જોઈએ. પોતાની ચૈતન્ય પરણતી આત્માને ઓળખે, એ જ ધ્યેય હોવું જોઈએ. પરમાત્મ સ્વરૂપ ભગવાન આત્મા એને ઓળખે તે ધ્યેય હોવું જોઈએ. મોક્ષ માર્ગ પ્રકાશમાં કહ્યું છે ને, શાસ્ત્રનું વાંચનમાંથી જ્ઞાન બરાબર હોય પણ પ્રયોજન લાભ માન લેવાનો હોય, બીજાને બતાવીને લાભ લેવાનો તો એ જ્ઞાન અજ્ઞાન છે. મોક્ષ માર્ગ પ્રકાશમાં આવે છે ને. આત્માના ધ્યેયને માટે હોય તે વાત પ્રયોગ બરાબર છે. હું વાંચું વિચારું ખૂબ તો જગતના માણસોને પ્રશ્નોના ઉત્તર દઈ શકું, લોકોને સમજાવી શકું, એવું જે પ્રયોજન છે એ પ્રયોજન અજ્ઞાન છે. હવે શાસ્ત્ર જ્ઞાન હોય તો કોઈ અહીં તો આત્માના ધ્યેય ઉપર માટે અભ્યાસ ને ચિંતન એને માટે જઈએ કે સમજાણું કાંઈ. તે ધ્યેયની સિદ્ધિ અર્થે તે ધ્યેય આત્મા આનંદ સ્વરૂપને ઓળખવાના ધ્યેયને કારણે દરેક મમુક્ષુએ આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. આત્માના ધ્યેયને પહોંચવા માટે શાસ્ત્રાભ્યાસથી અંદર દંડ નિર્ણય થતો હોય કે ચિંતનથી દંડ નિર્ણય થતો હોય એમ કરવું, આમ જ કરવું. બહુ સરસ વાત આવી. આમ જ કરવું જોઈએ એવો નિયમ ન હોય. વિશેષ કહેશું.